राजचंद्रग्नान मंदिर राजकोट, तारीख 18 मई 2017, पत्र समीक्षा पत्रांक 182 थी 186। गई काले आपने कृपाणु देवनी अंतरदशा विषे निर्देश करेलो, એના સંબંધમાં એમણે જે શીર્ષક આપેલું એની વિચારણા જરા રહી ગઈ છે. 187 ઉપર શીર્ષક, પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. આ વાક્ય લખવા ખાતર લખ્યું નથી, આ અનુભવનો ઉલ્લાસ છે. સત્સ્વરૂપને જે અભેદભાવે અત્યાર સુધી નમસ્કાર થતા હતા એ સત્સ્વરૂપમાં એમણે શબ્દ ઉમેર્યો છે, પ્રાપ્ત થયેલ. જે સત્સ્વરૂપની ચિંતના ચાલતી હોય, જેનું મનન ચાલતું હોય, જેની અનુપ્રેક્ષા ચાલતી હોય, એનું નિધિધ્યાસન થાય છે. જ્યારે અનુપ્રેક્ષાથી સત્યની ઉપલબ્ધિ થાય પછી એનો લય જોડાઈ જાય સ્મૃતિ સાથે, અને સ્મૃતિ સાથે લય જોડાવાને કારણે એ સંસારના ગમે તેવા વ્યવહારની અંદર રોકાયેલો હોય છતાં તેની સ્મૃતિનો લય એના આ સ્વરૂપ સાથે જ અબાધિતપણે રહે છે, અવિચ્છિન્નપણે રહે છે, અનવકાશપણે રહે છે. એક અદ્ભુત સ્થિતિ છે. એટલે જેને જ્ઞાનીઓએ કહ્યું કે મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંથ, તેમ શ્રુત જ્ઞાને ક્ષેપક દ્રઢ કરે રે જ્ઞાના ક્ષેપક બંધ. યશુવિજયજી મહારાજે છઠ્ઠી કાંતા દ્રષ્ટિની અંદર આ ગાથા મૂકી છે. કેવી દ્રષ્ટિ? તલ્લીન સ્વરૂપ સાથેની અપ્રમત અવસ્થા. તો ઉદાહરણ આપ્યું છે કે જેમ સતી પતિવ્રતા સ્ત્રી સંસારના બધા કામ કરતી હોવા છતાં એનું ચિત્ત એના પતિની સ્મૃતિ સાથે સંકળાયેલું છે. પતિ ગમે ત્યાં હોય, ગમે તે કામમાં હોય, પણ એની સ્મૃતિ સાથે તેમ શ્રુત ધર્મે રે મન દ્રઢ કરે જ્ઞાનાક્ષેપકવંત. એમ જેને જ્ઞાનનું આક્ષેપક થયું છે, જેના ચિત્તમાં સતનું આક્ષેપણ થયું છે, અનુપ્રેક્ષાથી આ આક્ષેપણ થાય છે. હવે એ સ્વરૂપ એનું નિધિ ધ્યાસનનું થાય છે, અખંડ ચિંતવન બને છે. તો અખંડ ચિંતવન કેવું? તો કે એની સ્વરૂપનું સ્થિતિ છે એમાં અખંડ ચિંતવન થાય, અને દૈહિક સ્થિતિમાં ગમે તે કામ ચાલતા હોય ચાલ્યા કરે. ઉદય અનુસાર વ્યવહાર ચાલે, ઉદય અનુસાર કર્મ પ્રવાહ ચાલે, અને ચિત્ત એના પોતાના સત સ્વરૂપમાં સ્મૃતિમાં લીન રહે, અને મનની છેલ્લી અવસ્થા હરિભદ્ર સુરેશ્વરજીએ સંલીન અવસ્થા કીધી છે, યાતાયાત કીધું છે, વિક્ષિપ્ત મન કહ્યું છે. એમ છેલ્લું સંલીન મન છે, એ મન હવે એવું પોતાના સ્વરૂપ સાથે દ્રઢ થયું છે, એકાકાર થયું છે. હવે ત્યાંથી મનનો ઉપયોગ ખસતો નથી, અને જે કંઈ આ શરીર ચાલે છે ને એમાં ચૈતન્યની જે કંઈ સહાયતા છે એમાં એ મન દ્વારા છે. જગત સંબંધી સંકલ્પ વિકલ્પ થાય તો એ કંઈ જડ શરીર કરતું નથી. આસક્તિ મમત્વના ભાવો થાય એ જડ શરીર કરતું નથી, શરીરનું કોઈ અંગ ત્યાં કામ કરતું નથી, મન કામ કરે છે. અને મન જો એકવાર સ્વરૂપમાં લીન થઈ જાય, એકાકાર થાય, તન્મય થાય, તો સંપૂર્ણ ધ્યાન સમાધિની અવસ્થા આવે. કેમ કે મન જ બહાર જતું હોય છે, અને મન થકી ઉપયોગ બહાર જાય છે, ચેતના બહાર જાય છે એ મન દ્વારા થાય છે. એટલે આનંદગંજી મહારાજે કુંથુનાથ સ્વામીના સ્તવનમાં કીધું કે મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એ વાત નહીં ખોટી. પ્રભુ અમને સમજાઈ ગયું છે કે જો મન અમે લીન કરી દઈએ સ્વરૂપમાં તો પછી કોઈ વસ્તુ બહાર જવાની રહેતી નથી, બહિર્મુક્તા સમાપ્ત થાય છે. આ યોગ માર્ગની અદ્ભુત પ્રયોગ શ્રેણી છે, જુદા જુદા પ્રયોગ થતા હોય છે. પતંજલિએ પણ એ અષ્ટાંગ યોગની અંદર આ મનની સલીનતા મૂકી છે, અને હરિભદ્ર સૂરીએ પણ મૂકી છે. પણ જેટલું સૂક્ષ્મતા જૈન દર્શનના જૈન આચાર્યોએ બતાવી છે એટલી સૂક્ષ્મતા, ગહનતા અને સ્પષ્ટતા, ચોક્કસતા અન્યત્ર જોવા નથી મળતી. ક્યાંક ને ક્યાંક ભ્રાંતિમાં, અસ્પષ્ટતામાં અટવાઈ જાય છે, એટલે આગળનો માર્ગ મળતો નથી. પછી જ્યાં છે ત્યાં ઇતિશ્રી માને છે, અને ઇતિશ્રીને માનીને એના દર્શનનું એ સ્વરૂપ થઈ જાય છે. આ મતભેદ છે, બીજો ક્યાંય નથી. કોઈ ક્યાંય રોકાઈ ગયા છે, કોઈ ક્યાંય રોકાઈ ગયા છે, કોઈ ક્યાંય રોકાઈ ગયા છે. 14મા સ્થાન સુધી પહોંચવાને બદલે કોઈ 8માએ રોકાયા, કોઈ 10માએ રોકાયા, કોઈ 12માએ રોકાયા. એના આધાર ઉપર જુદા જુદા મત દર્શન છે. કૃપાળુ દેવની આ સ્થિતિ અદ્ભુત છે કે પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને હવે સત સ્વરૂપ અમારી વિચારણાનો વિષય નથી, અનુભવનો વિષય છે. અભેદ ભાવે જે વિચાર્યું તું એ જ અનુભવી રહ્યા છે, જે જાણ્યું છે તે જ માણી રહ્યા છે, એમાં કોઈ તફાવત નથી. અપૂર્વ સમાધિમાં સ્મરું છું. સમાધિ અપૂર્વ છે, આવી ક્યારે લાગી નથી. સમાધિ લાગે બહુ અલ્પ સમય સુધી, 5-25 સેકન્ડ, 5-25 મિનિટ, પછી સમાધિ ટકતી નથી. અહીંયા અપૂર્વ એવી છે, આવ્યા પછી જતી નથી. આવી એક અદ્ભુત અંતરદશા જે પુરુષની થઈ છે, એને આગળના પત્રોમાં આવે છે કે એને ક્યાંય રૂચતું નથી, હવે પરમાર્થ પણ ગમતો નથી. એટલે એક પત્ર આવશે, પરમાર્થ મૌન નામનું, હમણાં એક ઉદય ચાલે છે એમ લખે, પરમાર્થ મૌન. પરમાર્થે પણ અમે મૌન થઈ ગયા છીએ, કારણ સ્વરૂપની સાથે તન્મયતા અનુભવાયા પછી મોક્ષની પણ ઈચ્છા નથી રહી, મુક્તિ પણ જોઈતી નથી, કેવળ જ્ઞાન પણ નથી જોઈતું. જુઓ અવસ્થા, પોતાને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે, હવે મારે શું મેળવવાનો બાકી છે, શું જોઈએ છે? લોકાલોકનું જ્ઞાન નથી જોઈતું. આ પરિસ્થિતિ, આ દશાને સમજવી થોડી કઠિન પડે છે, કારણ કે આપણું ચિત્ત વ્યગ્ર એટલું છે કે બહારનું જાણ્યા વિના આપણને શાંતિ થતી નથી. અને જ્ઞાનીઓ કહે છે એ જ અશાંતિનું, અજંપાનું, અસમાધિનું અને અસુખનું એ મૂળ છે. તમારી બાહ્ય વાચા હજુ બંધ થઈ નથી, તો અંતર વાચા તો ક્યાંથી બંધ થાય? જે મુનિશ્રીને કૃપાળુદેવે કહ્યું હતું કે એવમ ત્યક્ત્વા બહિર્વાચમ ત્યજેદં અંતર શેષતઃ એષ સમાસેન યોગેન પ્રદીપઃ પરમાત્મનઃ. હે મુનિઓ, આવો યોગ બનશે જીવનમાં કે બહિર્વાચાથી નિવૃત્ત થવાશે, અને ત્યાર પછી તમે અંતરવાચાને ત્યજી દેશો. એવો યોગ અલ્પ સમય પણ થશે, અલ્પ સમય, તો પણ તમને પરમાત્માનું દર્શન થશે. પ્રદીપઃ પરમાત્મનઃ. આ સમાધિ શતકનું 17મો શ્લોક છે, અને એ યોગેન્દ્રદેવ આચાર્યે લખેલો. એના ઉપર કૃપાળુદેવે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાનને, આ મંત્ર પ્રભુશ્રીને લખી આપ્યો. અનેક વસ્તુમાં આપણને તત્વ ઝળકતું હોય છે પણ પકડાતું નથી. કેટલા માર્ગ છે, કેટલા કેટલા રસ્તાઓ છે. જેવી આપણી અવસ્થા હોય, દશા હોય, એવો પકડાઈ જાય અને પછી જો એ બરોબર બેસી જાય તો અન્યત્ર કંઈ શોધવાની આવશ્યકતા નથી. એટલે આ એક જે એની દશા જાણી લઈએ. પછી 186માં અંબાલાલભાઈને કહે છે કે જેમ માર્ગાનુસારી થવાય તેમ પ્રયત્ન કરવો. જો પ્રારંભ છે, અંબાલાલભાઈ સાથે હજુ પરિચયનો પ્રારંભ છે, સંકેત બહુ દૂર છે. પણ કયો જીવ સંકેતને પામે? માર્ગાનુસારી. માર્ગાનુસારી એટલે જે માર્ગે ચાલવાથી આત્મદર્શનની મંઝિલ આપણને પ્રાપ્ત થાય એ માર્ગ, સ્વરૂપની ઉપલબ્ધિ થાય તે માર્ગ. એ માર્ગાનુસારીના હરિભદ્રાચાર્ય સુરેશ્વરજી મહારાજે 36 લક્ષણો કહ્યા છે. યશોવિજયજીએ એ જ વાતને 8 દ્રષ્ટિની સજ્જાઈમાં 4 દ્રષ્ટિની અંદર જુદા જુદા લક્ષણો બતાવ્યા છે સાધકના. 4 અડધી 8માંથી માર્ગાનુસારીના લક્ષણ, એને સમ્યક દર્શન પ્રાપ્ત થાય. પણ જે માર્ગ ઉપર નથી ને મંઝિલ ક્યાંથી મળે? જેને જે મંઝિલ પ્રાપ્ત કરવી છે એનો એક રસ્તો છે, માર્ગ છે કે જે મંઝિલ સુધી જાય છે. હવે માર્ગ ઉપર જ નથી અને મંઝિલની વાત કર્યા કરે. જેના માર્ગના ઠેકાણા નથી એને ગતિ છે પણ દિશા નથી. દોડશે ઘણું, પૂર્વમાં જવું છે અને પશ્ચિમમાં દોડ્યા કરશે, ગમે તેટલું દોડે ક્યાં પહોંચશે? મંઝિલની નજીક નહીં પહોંચે. માર્ગાનુસારી એક એવી અવસ્થા છે, એ 36 ગુણો દ્વારા જીવ પોતે નક્કી કરી શકે કે હું ખરેખર મારા સ્વરૂપ પ્રાપ્તિના માર્ગ ઉપર છું કે નહીં. નહીં તો વ્યર્થ પ્રયત્ન કર્યા કરું છું, વ્યર્થ દોડાદોડી કરું છું. મને લાગે છે કે ધર્મ કરું છું પણ ધર્મના નામે મિથ્યા વાસનાઓનું પોષણ થાય છે. સૌભાગભાઈને કહે છે, આ જે હૃદય ભરાઈ આવ્યું છે એ જે વાત મૂકીને કે કોઈ વ્યવહારિક કારણ નથી, પારમાર્થિક કારણ છે. આવો જ્યારે અનુભવ થાય છે ત્યારે અંતઃકરણ ભરાઈ આવે છે, પરમ સંતોષ, પરમ પ્રસન્નતા, એવો દિવ્ય આનંદ હોય છે. ઇટ્સ ડિવાઇન બ્લિસ. કેવી રીતે કહેવું અને કહેવાની જરૂર શું, કોને કહેવું? આ અવસ્થા એવી છે કે અંતઃકરણ છલોછલ, હવે એને કોઈ પર પ્રત્યેનો ભાવ નથી. હૃદય એવું ભરાય આવે, પોતે પોતામાં જ સંતુષ્ટ. ગીતાના 2 અધ્યાયમાં કૃષ્ણ પરમાત્મા અર્જુનને કહે છે, રહે સંતુષ્ટ આત્માથી તે સ્થિતિ પ્રજ્ઞ જાણવો. કેમ કે પ્રશ્ન છે કે આત્મજ્ઞાની હવે બોલે શું, રહે શું, કરે કેમ? તો આત્મજ્ઞાનીની સ્થિતિ કેવી હોય સ્થિત પ્રજ્ઞની? તો આત્મામાં જ જે રહે અને આત્માથી જ જે સંતુષ્ટ રહે. આ સ્થિત પ્રજ્ઞના લક્ષણનો પહેલો શ્લોક કીધો. બધી જગ્યાએ જો આ ધર્મના અનુભવો સમાન છે, માર્ગમાં ભેદ હશે, સાધનમાં ભેદ હશે, અનુભૂતિમાં ક્યાંય ભેદ નથી. એટલું બને કે કોઈની અનુભૂતિ 8%, કોઈની 10%, કોઈની 25%, કોઈની 50%, કોઈ 60 આવી નટકી ગયા અને કોઈ 100% સુધી પહોંચ્યા. જે ભેદ છે અન્યત્ર જ્ઞાની સાથેનો, વિતરાગ સાથેનો, એ ડિગ્રીનો ભેદ છે. મૂળ વસ્તુનો ભેદ નથી, વસ્તુમાં ક્યાંય ભેદ નથી. ઇટ્સ અ ડિફરન્સ ઓફ ડિગ્રી એન્ડ નોટ ઓફ કાઇન્ડ. એ જ આત્માને ભજે છે, એ જ આત્માને સત માને છે, શરીરને નહીં, દેહને નહીં. આધ્યાત્મ દર્શનનો આ તો આધાર છે કે આત્મા એ જ ખરું અસ્તિત્વ છે, અનંત છે, શાશ્વત છે, સનાતન છે, સત્ય છે, જન્મ મરણ કર્યા કરે છે, ગતિ અગતિના ફેરા ફર્યા કરે છે, અનેક ભવનું ચક્કર કાટ્યા કરે છે, સુખ દુઃખનો અનુભવ લીધા કરે છે, પણ છે આત્મા. ગમે તે કારણે બંધાયો છે, સપડાયો છે, ફસાયો છે, પણ છે આત્મા, છે શુદ્ધ. કારણ કે દરેકને પોતાનો આદર્શ છે, એ ખબર છે કે એને પરિભ્રમણ નથી, મારા પ્રભુને નથી, મારા પ્રભુને દુઃખ નથી, મારા પ્રભુને ગતિ અગતિના ભેદ નથી, એને આ યોનિનું 84 લાખનું ચક્કર નથી. જરૂર એનો આત્મા શુદ્ધ થયો છે, હું ક્યાંક બંધાયો છું. આ ડિગ્રીનો ફરક છે, કાઇન્ડનો ફરક નથી. આત્મા સર્વત્ર છે, એના મતભેદ સ્વરૂપની અંદર, સાધનની અંદર, પદ્ધતિની અંદર હશે ક્યાંક, અને જે હોય તે એના તરફ દ્રષ્ટિ ન રાખતા આત્મસિદ્ધિમાં મુમુક્ષુને આ દિશા આપી કૃપાળુ દેવે. જે આત્મસિદ્ધિ બરોબર 1/6 ભાગ જેને બરોબર આત્મસાત થયો છે, ઉપાય સુધર્મ, એમાં એકેય દર્શન નથી, એકેય ધર્મની વાત નથી, કોઈ ક્રિયાકાંડની વાત નથી, માત્ર ને માત્ર આ ચૈતન્યની સમજ છે. એટલે ક્યાંય કાંઈ મૂકી નથી. નડતર શું છે કીધું છે, રાગ દ્વેષ ને અજ્ઞાન, પણ નડતર જાય છે નથી એ વિવેક બુદ્ધિ થાય નિવૃત્તિ જે હતી, જે જે કારણ બંધના તે બંધનો પંથ. નડતર છે બાહ્ય કર્મભાવ, અજ્ઞાન છે મોક્ષભાવ નિજવાસ. કોઈ જગ્યાએ ક્યાંય કોઈની દર્શનની, સંપ્રદાયની, ગચની, લિંગની, ચિહ્નની કોઈ વાત આ પુરુષે લખી નથી, અને છતાં મોક્ષ માર્ગ કીધો છે. એ જ મોક્ષનો પંથ, એ જ મોક્ષની રીત, એનો મોક્ષ સર્વસંમત છે. પણ અદ્ભુત રજૂઆત છે, પકડાતી નથી. આપણને જે સાંપ્રદાયિક રજૂઆતની માન્યતા છે ને, એ જતી નથી. આપણને એમ થાય કે ઓલા નિશ્ચય ની અંદર આમ કીધું છે ને, એનાથી જ મોક્ષ થાય. હવે એ તો માન્યતા છે, એ તો મત છે, એ તો આગ્રહ છે, એ તૂટ્યો તો નથી, તો એનાથી થાય પણ ખરો અને ન પણ થાય. મુનિપણું લીધું એટલે મોક્ષ થાય, તો મુનિઓ કેટલાય નરકે ગયા છે, એનું શું કરશું, એ જ શાસ્ત્રો કહે છે. તો મુનિપણાથી મોક્ષ નથી. કૃપાળુદેવ જેવો શબ્દ ક્યાંય પકડાય કે મુક્ત ભાવમાં મોક્ષ છે, સંપ્રદાયમાં મોક્ષ નથી, મુક્ત ભાવમાં. પછી સ્ત્રી હોય કે પુરુષ હોય, જાતિ વેશનો ભેદ નહીં, પછી દિગંબર હોય કે શ્વેતાંબર હોય, કે ભગવા વસ્ત્રધારી હોય કે પીળા વસ્ત્રધારી બુદ્ધ હોય, કોઈ ભેદ નથી. જાતિ વેશનો ભેદ, કયો માર્ગ જો હોય, માર્ગ કીધો છે અમે, એ માર્ગનું સાંપ્રદાયિક સ્વરૂપ નથી કીધું એટલે તમને પકડાતું નથી, અને આપણને સંપ્રદાય વિના કોઈ વાસ બેસતી નથી. અને બેસતી નથી ગંડ પણ ક્યાં સુધી છે કે કૃપાળુદેવને લઈને પણ આપણે પાછો સંપ્રદાય કરી નાખીએ, તઈ જ કૃપાળુદેવ આપણને પચે છે. અરે કૃપાળુદેવ તને મળ્યા પછી તારા બધા સાંપ્રદાયિક બંધનો કડડભૂસ થવા જોઈએ, ક્યાંય આગ્રહ ટકવો ન જોઈએ, એકાંતિક વાત ક્યાંય રહેવી ન જોઈએ. આવી મતને માન્યતા કૃપાળુદેવના નામે, એના સ્થાનમાં, એના વચન આધાર લઈને બોલવું, આના જેવી જ્ઞાનીની અસાધ્ય અને દ્રોહ બીજો એકે નથી. આવો જ્ઞાનીનો દ્રોહ કરવો, જે જ્ઞાનીએ કીધું નથી, જેના બોધમાં ઉલ્લેખ નથી, અને એથી વિપરીત સમજાયું છે, અને છતાં એ જ્ઞાનીના નામે આવી પ્રકારની પ્રરૂપણા કરવી એ જ્ઞાનીને કેટલી અવજ્ઞા કહેવાય. એને આનંદ ગણજીએ કહ્યું છે, પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ દિશ્યો, ધર્મ નહીં કોઈ જગત સૂત્ર સરીખો. જગતનું મોટામાં મોટું પાપ જો હોય તો ઉસૂત્ર પ્રરૂપણા છે. જ્ઞાનીના વચનથી વિરુદ્ધ વાત કરવી, એના જેવું કોઈ પાપ જગતમાં નથી. જે અનંતાનુબંધીનું મૂળ છે, પત્રાંક 613-622, સાહેબ અનંતાનુબંધી ક્યારે બંધાય? તો કે સંસારમાં નહીં બંધાય, વ્યવહારમાં બંધાવવાની સંભાવના ઓછી છે, પણ પરમાર્થમાં ઘણી છે. કારણ કે દેવગુરુ ધર્મની આસાધનાનું પાપ પડે પડે પરમાર્થ માર્ગમાં જાગે છે. અને જો સાધકની વિવેક બુદ્ધિ ન હોય, સાધકની જાગૃતતા ન હોય, તો એ પાપ બાંધ્યા વિના રહેતો નથી. તો ધર્મ સ્થાનમાં છે ત્યાં સુધી વ્યવહારના કર્મો જે શિથિલ છે એ નથી બાંધતો અહીંયા આવ્યો એટલે, પણ અહીંયા આવીને ક્યાં બાંધે છે? જે અનંતાનુબંધી છે એ સરળતાથી બાંધે છે, એમાં એને કંઈ કરવાનું નથી. વિચારથી, ભાવથી, શ્રદ્ધાથી અને બોલવાથી અને સાંભળવાથી આ કર્મ બાંધ્યા કરે. જ્ઞાનીઓના આ બધા રહસ્યભૂત વાક્યો સમજવા આકરા પડે છે. 184ની અંદર સત સ્વરૂપને અભેદ ભક્તિએ નમસ્કાર, અને એ કહે છે ત્યાં તો કે તમે નિષ્ઠા સબળ કરજો, આત્મનિષ્ઠા રાખજો. હું તો માત્ર એક આધાર છું, નિમિત્ત માત્ર છું. જ્ઞાનીઓ તો આધાર છે. કૃપાળુ દેવે કેટલી સરસ વાત કરી, સત્પુરુષ માર્ગે ચાલ્યા જતા હોય અને ક્યાંય રસ્તો ચૂકાઈ ગયો હોય, ક્યાંય દ્રષ્ટિભેદ થઈ ગયો હોય, તો કે સત્પુરુષ વચમાં વાટે આવીને ઊભો રહીએ, આંગળી ચીંધી વાટ બતાવીને ચાલ્યા જાય. કેવું એનું સ્વરૂપ કીધું છે. સત્પુરુષના જીવનમાં આપણો પ્રવેશ આપણને વાત બતાવનાર છે, ભૂમિઓ છે, માર્ગદર્શક છે, પથ પ્રદર્શક છે, જ્યોતિ સ્વરૂપ છે. પછી એ કઈ મસાલ નથી કે આપણે એને પકડી લઈએ, દાંડો લઈને ચાલીએ. શું સત્પુરુષના ઝંડા લીધા છે, મસાલ લીધી છે? આ પુરુષના સ્વરૂપને ખબર નથી તમને. એ જ્યોતિ સ્વરૂપ છે, એ તમને માર્ગ બતાવીને ચાલ્યો ગયો. હવે તમે ક્યાં દાંડાને પકડા? જીવને અનાદિના સંસ્કારો કામ કર્યા જ કરે છે. આ મિથ્યાત્વ જે કીધું ને, જન્મો જન્મના સંસ્કારોનું, એ ટળતું નથી. સમ્યક દર્શન તો થવું હોય ત્યારે થાય, પણ પેલા સાચા જ્ઞાની પુરુષનો બોધ મળે અને મિથ્યા વાસનાને માન્યતા ટળે તો એ સમ્યક દર્શન જ છે. દ્રષ્ટિ તો સમ્યક થઈ, દર્શન પછી થશે, પણ જેની દ્રષ્ટિ સમ્યક નથી એને દર્શન સમ્યક થાય ખરું? ડૉક્ટરને બતાવવા જઈએ તો કે દ્રષ્ટિમાં જ વાંધો છે, ખીલ પડ્યું છે, ફૂલું પડ્યું છે, પાણી આંખમાં આવે છે, જામરનું પાણી છે, તો તારી દ્રષ્ટિ જ જ્યારે વિકૃત છે તો દર્શન ક્યાંથી સાચું થાય? મોતિયો બંધાઈ રહ્યો છે. તો વસ્તુ તો બધી સરસ છે પણ તને દેખાશે નહીં. આ બધું જશે ત્યારે દર્શન સમ્યક થશે. એમ આ શરૂઆતમાં મુમુક્ષુઓની આ પ્રાથમિક ભૂમિકા છે. એ પેલા દર્શન શુદ્ધિ, પેલા એની દ્રષ્ટિ શુદ્ધિ એને કરવી પડે. અને દ્રષ્ટિ શુદ્ધિ એટલે જેમ જેમ બોધ સાંભળે એમ એનો વિચાર કરી, અને એથી વિપરીત પોતાની કાંઈ માન્યતા હોય તો છોડી દે કે ના, હવે આ પુરુષ સાચા છે અને આ પુરુષ જે કહે છે એ જ સાચું છે, એની આગળ હું કાંઈ, એણે કીધું એટલે વાત પૂરી થઈ ગઈ મારે. સૌભાગભાઈ, પ્રભુશ્રી, આ બધાને આવી શ્રદ્ધા. કૃપાળુ દેવ કહે તે ખરું, આપણે માથાકોટ હવે કરવી નથી. આ જ ગણધર ગૌતમ, મહાવીર કહે તે ખરું. ચાર જ્ઞાનનો ધણી આનંદ શ્રાવક કે આમ થાય તેમ થાય. પતી ગયું શ્રાવક, તમે જે કહેતા હો તે મારે તો હવે ભગવાન કી સાચું. સીધું જઈને પૂછે છે કે આનંદ આમ કીએ છે, ભગવાન પણ એને કહેતા નથી કે તારી બુદ્ધિ ક્યાં ગઈ છે, લગાવને લગાવતો નથી. એમ આ મુમુક્ષુની આ દ્રષ્ટિ છે કૃપાળુ દેવ પ્રત્યેની, શ્રદ્ધાની, નિષ્ઠાની. એટલે લખે છે કે તમે નિષ્ઠા સબળ કરજો, તમને સદગુરુ મળ્યા ન મળ્યા હવે ચિંતા છોડી દો, મળશે, યોગ્યતા થશે ત્યારે મળશે. જ્યારે આપણો કાળ ખતમ થશે ત્યારે આપણને સદગુરુ મળશે, પણ આપણો પરિભ્રમણનો કાળ હજી પાક્યો નથી તો સદગુરુ આવીને શું કરવાના છે? આપણે તો રખડશું પણ ભેગા એને રખડાવી મારશું, એટલે કોઈ દી ન કહેવું કે સદગુરુ મને કેમ મળ્યા નથી. આનંદ ગણજી મહારાજે બીજા અજીતનાથ સ્વામીના સ્તવનમાં કહ્યું, પ્રભુ તારો પંથ ક્યાંય મળતો નથી, ક્યાંય મળતો નથી તો સમાધાન શું કર્યું એ ખબર છે ને? છેલ્લી ગાથા વાંચી છે ને, કાળ લબ્ધિ લહી પંથ નિહાળ સૂરે એ આશા અવલંબ. તે જીને અમને જ્યારે હવે કાળ લબ્ધિ પાકશે ને ત્યારે તારો માર્ગ અમે પકડશું, ત્યાં સુધી હવે કદાચ જે છે એ છે જ, અમારે કોઈ વિકલ્પ કરવા નથી. મારી કાળ લબ્ધિ પાકી નથી, મારું તથા ભવિતવ્ય હજી જાગ્યું નથી, મારી નિયતિ હજુ દ્રઢ થઈ નથી. આ સમવાય કારણ એવા છે કે જે મારા વશમાં નથી અને જે મારા જ્ઞાનમાં પણ નથી. એટલે સરસ કહે છે કે તારો માર્ગ તો બરોબર છે, આ જગતમાંથી મને દેખાતો નથી, પણ હવે તો મારી કાળ લબ્ધિ પાકશે ને એટલે મને આવા પુરુષ, કારણ કે એની અંદર જ આગળ કીધું છે કે વાસિત બોધ આધાર, નિર્વાસિત બોધ આપે એવો પુરુષ મળતો નથી આ કાળમાં, ક્યાંથી મળે? હજી મારા કર્મ ખૂટ્યા નથી તો એવો પુણ્ય પુરુષ મને ક્યાંથી મળે? એ સરસ કહે છે કે કાળ લબ્ધિ લઈ પંથ નિહાળ સૂરે, પંથ બતાવનાર મળી જશે જ્યારે મારો કાળ પાકશે ત્યારે. તો અત્યારે મારે શું કરવાનું? મારો કાળ પાકે, યોગ્યતા, કૃપાળુદેવ લખે, યોગ્યતા દ્રઢ કરશો પછી બધું આવવાનું હશે તે મળી જશે. યોગ્યતા દ્રઢ કરશો પછી તમારે આપનાર પુરુષ શોધવો નહીં પડે. આ વાક્ય પકડાય છે, યોગ્યતા પ્રાપ્ત કરજો પછી આપનાર પુરુષ શોધવો નહીં પડે, કોઈ વાત પકડાય છે? આ જ્ઞાની ગુરુ આપણને કહે છે કે ચિંતા કરવા, અને એ જ એને મુનિશ્રીને કીધું, જે પ્રભુશ્રી અને દેવકર્ણજી તો એમના પ્રત્યે શ્રદ્ધા હતી, પણ બીજા મુનિઓ હતા એમને તો જરાય શ્રદ્ધાની સંદેહ ગણો, અને એમ થયું કે અમારા ગુરુ મહારાજ આ ખોટા માણાને વેડગા છે અને રખડી મારવાના છે. અને કૃપાળુ દેવી ચુનીલાલજીને પૂછે છે અને પછી કહે છે કે મુનિ તમે પણ જો આ સમિત આરાધશો, શ્રદ્ધા રાખશો તો ગમે ત્યાંથી પણ તમને ઉઠાવી લઈશું. આ જન્મમાં તમારી પરિપક્વતા થઈ નથી તો કંઈ વાંધો નહીં, પણ જો આ લક્ષ્ય રાખશો તો મુનિ નિશ્ચિંત રહેજો, ગમે ત્યાંથી તમને ઉઠાવી લેશો. ચુનીલાલજી ગમે તે દશામાં હોય તમારો કાળ પાકશે, તમારી યોગ્યતા હશે તો સત્પુરુષને શોધવો નહીં પડે. આ પરમાર્થ માર્ગના રહસ્યો છે, મર્મ છે. આ બધી રહસ્યો એવા છે કે જે અગમ નિગમની વાત, એટલે સામાન્ય રીતે આપણને સમજાય નહીં, સીધી રીતે સમજાય નહીં, પણ ચિંતન અનુપ્રેક્ષા કરીને એક એક વાક્યના અનુસંધાન કરીને એમાંથી શબ્દો ભૂલાતા જાય અને એનો ભાવ પકડાતો જાય તો ખ્યાલ આવે કે પરમાર્થ માર્ગનું સ્વરૂપ જ એવું છે કે જે જે મુક્ત થયા છે એનું એક જ ઈચ્છા હોય છે કે બધાય આત્માઓ મુક્ત થાય. એટલે એનો સતત પ્રયત્ન કયો હોય છે? જગતના જીવોને મુક્ત કરવાનો. તો મુક્ત કરવા માટે જે યોગ્યતા લાવે એને એના પ્રત્યે એને કેટલો પ્રેમ હોય, આપણને જેટલો વિતરાગ પ્રત્યે પ્રેમ નહીં હોય એટલો વિતરાગને આ મુમુક્ષુ પ્રત્યે પ્રેમ છે. તો રાહ જોઈ રહ્યા છે કે એકાદો આવો તૈયાર થાય, ગરાગ મળે, સંસારમાંથી છૂટે. તો જરાક આપણી યોગ્યતા આવે તો જ્ઞાનીની પ્રસન્નતાનો કોઈ પાર નથી. અને આપણે અવડું લઈને બેઠા છે કે હું જેવો છું એવો, ભગવાન તારો છું. અરે જેવો છું એવું નહીં થતું, એને તારો ન થાય તો ભગવાન ક્યાં નવરો હતો. અમુક ખોટી માન્યતાઓ એવી આવી ગઈ છે કે આવું બધું ઘુસાડી દીધું છે, કેમ કે બીજા માર્ગ નહીં, બધી છાંટ અસર તો હોય ને આપણામાં, સમાજની સાથે રહેતા હોય એટલે આ બધી અસર હોય. પણ ખ્યાલ ના આવે કે આખો ઉત્થાનના પાયાનું મૂળ મારો આત્મા છે, મારી યોગ્યતા છે. બહારના તો બધા માર્ગદર્શકો છે, પથ પ્રદર્શક છે, એ ખ્યાલમાં આવતો ને. એટલે કહે છે કે આધાર અને નિમિત્ત માત્ર છું, નિષ્ઠા તમારી, આધાર અમારો. 183માં આનંદ મૂર્તિ સત્સ્વરૂપને અભેદ ભાવે ત્રણેય કાળ નમસ્કાર કરું છું. જે સત્સ્વરૂપ છે એ કેવું છે? આનંદ મૂર્તિ. બસ એનું લક્ષણ એ છે કે સર્વત્ર આનંદ 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 વર્તે. જેથી એના તરફ લક્ષ થાય, આપણી સાધનામાં જેથી સત્પુરુષ તરફના લક્ષની થોડી પળ પસાર થાય તો એનું પરિણામ શું આવે? આનંદ આનંદ, એટલી પ્રસન્નતા, એટલી પ્રસન્નતા. જે આનંદ ગંજીએ કહ્યું, ચિત્ત પ્રસન્ને રે પૂજન ફળ કહ્યું, એમ આનંદ આવે. કૃપાળુદેવ પત્રમાં લખ્યું છે, સૌભાગ્યનો પત્ર આવ્યો ત્યારે, કે સવારથી આનંદ આનંદ વર્તે છે અને એમાં તમારું પદ મળ્યું તો મૂળ પદનું સ્મરણ થયું. યાદ આવે છે આ સ્મરણ થાય છે અનુસંધાન? તો કહે છે તમે એમાં જે જે ઈચ્છાઓ જણાવી છે બધી સત્પુરુષના ચરણ કમળની સેવામાં રહી છે અને ઘણા પ્રકારે સત્સંગમાં રહી છે. મુમુક્ષુ ઘણી ઘણી ઈચ્છાઓ વ્યક્ત કરે છે પોતાના કલ્યાણ સંબંધી. જ્ઞાનીઓ એનો ઉપાય આપ્યો છે કે બધી જ ઈચ્છાઓ તમારી પૂરી થાય, ક્યાં થાય? સંસારમાં ન થાય, પણ સત્પુરુષના ચરણ કમળની સેવામાં, એની આજ્ઞામાં. ચરણ કમળને પગ પકડીને બેસાય નહીં, અને સત્સંગમાં. આજ્ઞા શું છે એ સત્સંગની અંદર ખબર પડે, એનું વિચારી શકાય. કે આખો બોધ હોય તેમાં ભગવાનની જે કાંઈ એમણે ઈચ્છા વ્યક્ત કરી છે એ આજ્ઞા છે, પ્રભુની ઈચ્છા એ પણ આજ્ઞા છે. તો એ આજ્ઞામાં રહી છે. આ નિશંક વાક્ય અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું આપને જણાવ્યું છે. કૃપાળુદેવ કહે છે આ વાત અમે નથી કહેતા, અને આ વાત નિશંક છે, અનંત જ્ઞાનીઓએ સંમત કરેલું છે. જુઓ આ પુરુષની જન્મોજન્મની સાધનાનો આ સાર બોલી રહ્યો છે. વાક્ય તો સરળ છે કે જે જે જીવની ઈચ્છાઓ છે બધી કલ્યાણકારક, પણ એની પૂર્તિ સત્પુરુષની આજ્ઞા અને સત્સંગ વિના છે નહીં. અને આપણને આપણી કેટલી ઈચ્છા હોય એ બધી પૂર્તિમાં આપણને એમ થાય કે સંસારના સંબંધ વિના, સંયોગ વિના આ શક્ય નથી. મારે તો ઘણી ઈચ્છા છે આમ કરવાની, તેમ કરવાની, પણ છોકરો જરા હરખો સાથ આપે તો થાય, ધંધો જરા અનુકૂળ થાય તો થાય. આપણે બધો આધાર સંસાર, સંસારના સંબંધો, સંસારનો સંગ, સંસારના પદાર્થો, સંસારનો પરિગ્રહ, આપણી બધી ઈચ્છાઓની પૂર્તિનો આધાર શું? પૌદ્ગલિક જગત. અહીંયા કહ્યું છે, યાદ રાખજો મુમુક્ષુને કહે છે, તમારી જેટલી ઈચ્છાઓ છે એ બધી પરિપૂર્ણ થાય એનો આધાર સત્પુરુષની આજ્ઞાનું સેવન અને સત્સંગ. સત્સંગથી એની આજ્ઞા સમજવા પ્રયત્ન કરજો અને પછી આજ્ઞાનું આરાધન કરજો. પરિભ્રમણ કરતો જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂર્વને પામ્યો નથી. જે પામ્યો છે તે બધું પૂર્વનું પૂર્વ છે. એ સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરજો. દ્રઢ પ્રેમથી પરમ ઉલ્લાસથી એ અભ્યાસ જૈવંત થશે. અને તે કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. કેટલી કેટલી વાત અંદર આવે છે. અત્યાર સુધી આપણે આ અપૂર્વને પામ્યા નથી. જે પામ્યા છે તે બધું પૂર્વાનું પૂર્વ છે. કેટલાય ને અત્યારે એમ થાય કે મારો તો આ હગા મેળ્યા ને છોકરો મેળ્યો. ના, તમે પહેલી વાર મેળ્યો છે, શું હરખાઈને દોડાદોડી મેંડો ને અભિમાનની અંદર ગરક થઈ ગયો. તને ઘરનું ઘર પહેલી વાર થયું છે, તારો પરિગ્રહ આ બધો જે કાંઈ છે, ધન સમૃદ્ધિ વૈભવ માન આ પહેલી વાર મેળ્યા છે. તું ચક્રવર્તી થયો છો, ઇન્દ્ર થયો છો, અનંતના પરિભ્રમણમાં કોઈ એવું પદ નથી તે ભોગવ્યું ન હોય, કોઈ એવો સંબંધ નથી તે તારી સાથે થયો ન હોય. અને છતાં જીવને આ જન્મમાં જે મળે એ જાણી અમે તો મહાભાગશાળી, અમે તો લક્કી હો. આપણે લક્કી શું તો બસમાં બારી પાસે સીટ મળી, અભાગ્યા. તે કેવી કેવી પદવી ભોગવી છે, કેવા કેવા સુખો ભોગવ્યા છે, ચક્રવર્તીના સુખો ભોગવ્યા છે. પણ આ બધું તને આ બધું મળે છે પરિભ્રમણ પૂર્વાનું પૂર્વ. કોઈ વસ્તુ અપૂર્વ નથી મળી. અપૂર્વ મળે તો સત્પુરુષનો સંગ થાય એ અપૂર્વ છે, બાકી કાંઈ અપૂર્વ નથી. અને એ તો મરે ત્યાં સુધી થતો નથી. અને મરતી વખતે હગાવાલા ગોતવા નીકળે છે, કોઈ છે મહારાજ ગામમાં એને સંગભંગ થાય નહીં. સઘળાની વાસનાનો ત્યાગ કરવાનો અભ્યાસ કરજો. શબ્દ પ્રયોગજો કૃપાળુ દેવનો જ છો. અભ્યાસ કરજો. જાણે છે કે પૂર્વાનું પૂર્વ મળ્યું છે અને અનંતકાળથી મળ્યું છે, તેની વાસના કેટલી બધી દ્રઢ હશે. તો એની ત્યાગ કરવાની વાત નથી લખી. શું લખ્યું છે? અભ્યાસ કરજો. આ વાસનાનો ત્યાગ કરવાનો. આ ધન સંપત્તિ પુત્ર પરિવાર માન સત્તા પદ પદવી આકાંક્ષા જય સિદ્ધિ પ્રસિદ્ધિ આ બધી પૌદ્ગલિક અભ્યાસ કરો જરા થોડો થોડો. એ હોય તોય શું, ન હોય તોય શું, જવા દો જરા, એમાંથી હળવા થાવ જરા. કંઈક આઘું પાછું થાય છે, ઊંધું ચતું થાય છે અને તમે ઊંધા પડો છો. અરે જરા વિચારો કે આવું બધું પૂર્વાનું પૂર્વ ચાલ્યા કરે છે, આ બધી વાસનાઓ છે, એનો અભ્યાસ કરો. સાહેબ પણ આ કેમ છૂટે, અનંતકાળના આવા ચાળા પૈડાથી જાય કેમ? તો કે દ્રઢ પ્રેમથી અને પરમ ઉલ્લાસથી અભ્યાસ કરશો તો દૈવંત. આ જ્ઞાનીના આશીર્વાદ, કૃપાળુ દેવના આશીર્વાદ ક્યાં શોધવા આપણને? એક જ્ઞાની પુરુષ આપણને કહે છે, અમે કોને કીધું છે એણે? તો કે પત્ર લખો એને કીધું. મેં જોયું આ પત્ર કોને લખ્યો છે, તો કે એનો સંદર્ભ મળતો નથી. તો કોને કીધું છે? વાંચે એને, સાંભળે એને. ભગવાનના આશીર્વાદ કે દ્રઢ પ્રેમથી અને પરમ ઉલ્લાસથી જો તમે પ્રયત્ન કરશો, તમારો અભ્યાસ જૈવંત થશે. વાહ, પ્રભુના મુખમાંથી આશીર્વાદ નીકળી ગયા. તો મને સાંભળતા સાંભળતા બોલતા બોલતા વાંચતા વાંચતા ભગવાને તો આશીર્વાદ આપ્યા કે તું ઉલ્લાસપૂર્વક જો કરીશ વાસનાના છોડવાનો અભ્યાસ, તો તારો અભ્યાસ જૈવંત થશે. અને માત્ર જૈવંત થશે એટલે પછી કરવું શું? વાસના તો ગઈ, પછી રખડી મરવું? તો કે ના, કાળે કરીને મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે, જે અત્યાર સુધી તને મળ્યું નથી. આ બધું પૂર્વાનું પૂર્વ છે અને એની જ તું ભક્તિ કરશ, એની જ વાસનામાં આ બધું જીવન પસાર કરશ, એની બદલે એ છોડવાનો અભ્યાસ કર. દ્રઢ પ્રેમ અને પરમ ઉલ્લાસથી મારા આશીર્વાદ છે, તારો અભ્યાસ જૈવંત થશે. અને કાળે કરીને કોઈ મહાપુરુષના યોગે આ બીજો આશીર્વાદ અંદર આવ્યો કે તારો અભ્યાસ વાસના છોડવાનો જૈવંત થાય, દ્રઢ પ્રેમ અને ઉલ્લાસ. તો અપૂર્વ પૂર્વાનું પૂર્વને છોડીશ તો મહાપુરુષના યોગે અપૂર્વની પ્રાપ્તિ થશે. આ અપૂર્વની પ્રાપ્તિ કેમ થાય? આ માર્ગ લ્યો, આમાં કહ્યું શું કરવું? એકાસણા કરવા, એમિલ કરવી, તપ કરવું, જાત્રા કરવું, કરવું શું? આ કૃપાળુ દેવ એના પ્રત્યેક જ્ઞાનીના પ્રત્યેક વાક્યમાં અનંત આગમ રહ્યા હોય છે. આ બધી વિધિ, બધો વ્યવહાર શુદ્ધ કયો તો શુદ્ધ, અને શુભ કયો તો શુભ. તારે જે શાસ્ત્રની પરિભાષામાં, જે ખાનામાં જે લખવું હોય લખ. અહીંયા તો કહે છે તને અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. કારણ, સર્વ પ્રકારની ક્રિયા, યોગ, જપ, તપ અને એ સિવાયના પ્રકાર બધા, એનો લક્ષ્ય એટલો જ કે બધું આત્માને છોડવા માટે છે, બંધનને માટે નથી. જેથી બંધન થાય એ બધા, એટલે ક્રિયાથી કરીને તમામ યોગાદી બધી પ્રક્રિયાઓ ત્યાગવા યોગ્ય છે. ત્યાગવું શું? જો અત્યાર સુધીમાં આપણને ધર્મમાં જઈએ તો ત્યાગવું શું? એ અહીંયા સંસારનો ત્યાગ કર, પરિવારનો ત્યાગ કર, કુટુંબનો ત્યાગ કર, લક્ષ્મીનો ત્યાગ કર, આનો ત્યાગ કર. આ બધું ત્યાગના મહિમાથી આખો ધર્મના બધા ચાલે બચ્યા છે. અહીંયા શું ત્યાગ કરવાનું કીધું? ધર્મના નામે તું જે ક્રિયા કરે છે ને, કે જેનાથી આત્માને બંધન થાય છે ને, એ બધું યોગ સહિત તારું બધું ત્યાગ કર. યોગનો ત્યાગ, હે, બધી ક્રિયાના સાધનો કેવા? તો કે સઘળા પ્રકારનો યોગ, જપ, તપ, જે કંઈ કરસ તું આ બધું મિથ્યા ધર્મના નામે, આત્માને છૂટવા માટે જેનો કોઈ મહત્વ નથી. બંધન થાય છે, કશાય થાય એટલે બંધન થાય, મમત્વ થાય એટલે બંધન થાય, આસક્તિ થાય એટલે બંધન થાય, આગ્રહ થાય એટલે બંધન થાય. મતાર્થથી બંધન હોય, આત્માર્થથી ન હોય. પોતાના માને નિજ મત વેશનો બંધન થાય તો તારું વેશ તને બંધનરૂપ, તારું દિગંબરપણું તને બંધનરૂપ, તારું શ્વેતાંબરપણું પણ તને બંધનરૂપ. જે કંઈ બંધનરૂપ થાય યોગાદિક સહિત ત્યાગવા યોગ્ય છે. આ સમજાય છે કૃપાળુદેવની વ્યાખ્યા? શું ત્યાગ કરવો, શેનો ત્યાગ કરવો? તો આત્માને જે બંધનરૂપ થાય એવી ધર્મના નામે ચાલતી ક્રિયાઓ અને વાસનાઓ, એનો પણ ત્યાગ કરો. એ ધર્મની હોય તો એ વાસના છે, છોડી દેજે, એનાથી મુક્ત થઈ જાય. મુનિઓને પણ આ કહ્યું હતું, એટલે ઈડરની અંદર કહ્યું કે તમારે અમારી હાજરીમાં 20 માઇલ સુધી મુપત્તિ બાંધવી નહીં. આગ્રહ છે તમારો, મિથ્યા માન્યતા છે, એને મોક્ષ સાથે જોડવામાં ખોટી ખોટી ન બાંધવી. આવી પ્રકારની અને આ કોઈ લૌકિક દ્રષ્ટિએ આપણે સમજવા પ્રયત્ન કરીશું તો સમજાશે નહીં, અને ગેરસમજણ થશે. માટે ન સમજવું સારું ગેરસમજ કરવા કરતાં, કે કૃપાળુ દેવે આમ કીધું છે. કૃપાળુ દેવે કીધું છે એનું હાર્દ જો પકડાય તો જ એનું મહત્વ છે, નહીં તો સાહેબ આ ઊંધું કરશું આપણે ક્યાંક. અને એના અનુયાયી થઈને એની વાતનું કોઈ વિપરીત સ્વરૂપ થાય, એની કોઈ ગેરસમજ થાય, એના નિમિત્ત આપણે ક્યારેય એ પાપ આપણાથી ના થાય, એવી આપણી વિમળ નિર્મળ દ્રષ્ટિ રાખવી જોઈએ. ભગવાને જે કીધું છે એ શુદ્ધ અંતઃકરણથી સમજવા પ્રયત્ન કરો. એમણે પણ કહ્યું છે કે શુક્લ અંતઃકરણ વિના મારા વાક્યોને કોણ સમજશે, કોણ દાદ આપશે? ને તો સૌ પોતપોતાની ખેંચશે અને ખેંચીને સાબિત કરશે કે કૃપાળુ દેવ ખોટા અને અમારી માન્યતા સાચી. એ ક્યાંક કૃપાળુ દેવના ચિત્રપટની નીચે બેસીને વાત કરશે અને કૃપાળુ દેવનો વચનામૃત હાથમાં લઈને વાત કરશે. આવો ખેલ છે સંસારનો, વિશેષ તો સરસ.